તારીખ 9/7/1977 શ્રી પ્રવચન સાર ગાથા 177 અને 178 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 115
સ્વરૂપ જીવ બંધનું સ્વરૂપ અને તે બંનેના બંધનું સ્વરૂપ જણાવે છે. એટલે ભૂતગોળ પરમાણુઓ આપોઆપમાં પરસ્પરમાં સંબંધ પામે છે. જીવનો ઉપયોગ રાગાદિ વિકાર પરિણામમાં પ્રતિબંધ પામે છે અને જીવ અને ભૂતગોળને સંબંધ છે, બંધ છે, એ પણ એક સંયોગી દ્રષ્ટિથી વ્યવહાર છે. એ ત્રણેને એક ગાથામાં સાથે જણાવે છે. આસેહિં પુગલાણ બંધો દિવસ્ય રાગમ આવિહિં અન્નોણમ અવગાહો પુગલ જીવ પગો બંધ વર્ષો સાથે ભૂતગોળોનો બંધ, રાગાદી સાથે જીવનો બંધ અને અન્યોન્ય અવગાહતે ભૂતગોળ જીવાત્મક બંધ કહેવામાં આવ્યો છે. બંધના ત્રણ પ્રકાર. નવ તત્વમાં એક બંધ તત્વ છે. અહીંયા બંધના ત્રણ પ્રકાર કયા છે? બંધ ત્રણ પ્રકારના, બીજા ચાર પ્રકારના છે. બંધ ત્રણ પ્રકારના. ટીકા. પ્રથમ તો અહીં પેલા ભૂતગોળની વાત કરે છે. કર્મને જે સ્નિગ્ધતા રૂક્ષતારૂ સ્પર્શ વિશેષો, એટલે ખાસ સ્પર્શો સાથે એકત્વ પરિણામ, તે કેવળ ભૂતગોળ બંધ છે. કર્મને સ્નિગ્ધતા રૂક્ષતા રૂપ સ્પર્શ વિશેષ, ખાસ સ્પર્શ, ચોક્કસ બે ગુણ વિશિષ્ટ અરસપરસમાં કર્મ ચિકાશ અથવા લુકાશમાં તફાવત હોય તો એ ખાસ પ્રકારના સ્પર્શ પર્યાય દ્વારા કર્મના પરમાણુઓ અથવા ભૂતગોળના પરમાણુઓ એકત્વ પરિણામ એટલે સંબંધ પામે છે. તે કેવળ ભૂતગોળ બંધ છે, તેને ભૂતગોળ બંધ કહેવામાં આવે છે. અને જીવને જે ઔપાધિક મોહ, ખાસ પ્રકારના એટલે એ સિવાયના હોય તો સંબંધ બંધ ન થાય. બે ગુણ વિકાસ કે બે ગુણ વિકાસનો બે ભૂતગોળ પરમાણુ વચ્ચે તફાવત ન હોય તો વિકાસ વિકાસની એ સિવાયની પર્યાયમાં બંધન થતું નથી, જોડાણ થતું નથી. એકીમાં બેકીમાં બંનેમાં થાય. એકીમાં જોડાણ થાય, ત્રણ પાંચ હોય તો થાય, ને બે ચાર હોય તો થાય. એવી રીતે 349 અને 351 હોય તો પણ થાય. પણ બેનો તફાવત હોવો જોઈએ. એટલે એને ખાસ સ્પર્શો અથવા વિશેષ સ્પર્શ વિશેષ કહેવામાં આવ્યા છે. જો એમ ન હોય તો બંધ ન થાય. એક પરમાણુને 1000 ગુણ ચિકાશ હોય ને બીજીને 500 ગુણ ચિકાશ હોય તો ન થાય. 500 ને 501 હોય તો ન થાય, પણ 500 ને 502 હોય તો થાય. 501 ને 502 હોય તો ન થાય, પણ 501 ને 503 હોય તો થાય. એટલે એમ કહ્યું કે એમ લાંબુ લાંબુ ન કહેવું પડે. આગળ એ પ્રકરણ આવી ગયું છે. આપણે સ્નિગ્ધતા રૂક્ષતા રૂપ સ્પર્શ વિશેષ એટલે ખાસ સ્પર્શ હોય તો એને પરસ્પર ભૂતગોળોમાં જોડાણ કે બંધન થાય છે, સ્કંદ થાય છે. તે કેવળ ભૂતગોળ બંધ છે, તે માત્ર ભૂતગોળોનો બંધ છે. એક અને જીવને જે ઉપાધિક મોહ રાગ દ્વેષ રૂપ પર્યાયો તે સાથે જે એકત્વ પરિણામ યોગનું મોહ રાગ દ્વેષમાં રંજાયમાન પણ તન્મય પણ તે કેવળ જીવન છે. તે જીવ પોતે માત્ર પોતાના જ વિકારી પરિણામમાં પ્રતિબંધ થતો હોવાથી એટલે એક સમયના વિકારાંશમાં અટકતો હોવાથી એવો હું છું એમ અટકી જતો હોવાથી એ જ મારું સ્વરૂપ છે હું એવો જ છું અત્યારે હું ક્રોધિત છું એમ એક સમયના વિકારી પરિણામમાં આખે આખો અટકતો હોવાથી અથવા આખો બંધન પામતો હોવાથી એને કેવળ જીવબંધ કહેવામાં આવે છે. ત્યાં પૂતગોળોની સાથે સંબંધ નથી. એવા એ જીવબંધમાં ફક્ત જીવનો જ પર્યાય છે. જીવ અને જીવનો વિકારી પર્યાય જેને ચિદાભાસ કહે છે, આમ જડ કહે છે, પણ છે એ ચૈતન્ય પરિણામ. એ કેવળ જીવબંધ છે. એ ચેતનનો પરિણામ હોવાથી એને કેવળ જીવબંધ કહેવામાં આવ્યો છે. પહેલો બંધ છે તે કેવળ પૂતગળ બંધ છે અને બીજો બંધ છે તે કેવળ જીવબંધ છે. એ બંધનો બીજો વિભાગ બીજો પ્રકાર થયો. વળી જીવ અને કર્મ પૂતગળને જે પરસ્પર પરિણામના નિમિત્ત માત્રપણે વિશિષ્ટતર પરસ્પર અવગાહા તે ઉભયબંધ છે. આ ત્રીજો બંધ છે. વળી જીવ અને કર્મ પૂતગળને જે કર્મ જીવે બાંધ્યા એમ કહેવાય છે, પરસ્પર પરિણામના નિમિત્ત માત્રપણે રાગ દ્વેષ મોહના વિકારી પરિણામના નિમિત્તપણે ખાસ પ્રકારનો વિશિષ્ટતર એટલે ખાસ પ્રકારનો એટલે અમુક અવધિ પર્યંતનો, કેમ કે એ સંબંધ કાયમ રહેતો નથી. કર્મની સાથે જીવનો સંબંધ એ ક્ષેત્રાવગે રહેવાનો છે એ સાદી શાંત છે. એની શરૂઆત થાય છે અને એનો અંત આવી જાય છે. કોઈ કર્મના પૂતગળ પરમાણુઓ અનાદિથી જીવની સાથે બંધાયેલા નથી અને કોઈ પરમાણુઓ અનંતકાળ પર્યંત જીવની સાથે બંધાયેલા રહેવાના પણ નથી. એ આવાગમન કરે છે, નવા આવે છે જૂના જાય છે, નવા આવે છે જૂના જાય છે. એવું જે વિશિષ્ટતર ખાસ પ્રકારનો એટલે એની મુદત હોય, એનો સ્થિતિ બંધાણી હોય, ત્યાં સુધીનો અવગાહ તે ઉભય બનશે. એક ક્ષેત્રે રહેવું, અવગાહ એટલે એક ક્ષેત્રે બંનેનું રહેવું થાય છે જ્યાં સુધીની સ્થિતિ એમાં નક્કી થઈ હોય છે ત્યાં સુધી એને એને ઉભય બંધ કહ્યો. એને જીવ કર્મનું બંધન કહ્યું. જીવે કર્મ બાંધ્યા એમ કહેવામાં આવે છે વ્યવહારે. બાકી ખરેખર જીવે કર્મ બાંધ્યા નથી. જીવ જીવમાં છે ને કર્મ કર્મમાં છે. એનો ભાવ કર્યા એની સાથે એનું બંધન શું છે એમાં એ અટક્યો છે જરૂર. પણ અરૂપી રૂપીમાં જાય ને રૂપી અરૂપીમાં જાય એવું બંધન છે. પણ એક ક્ષેત્રાવગા સાથે રહેવું, સંયોગમાં રહેવું એને પણ બંધન કહેવામાં આવે છે. એમ કહેવાની એક પદ્ધતિ છે ખરી, અને એનો અર્થ એટલો છે કે સંયોગમાં કેટલીક મુદત સુધી એ રહે છે, અમુક કાળ પર્યંત સાથે રહેવું એને બંધન કહેવામાં આવે છે. એ ક્ષેત્ર બીજા રહેલા છે પણ એને બંધન એટલા માટે નથી કહેવામાં આવતું કે એની કોઈ મુદત નથી સાથે રહેવાની. એવું આ શરીરનું બંધન છે એમ કહી શકાય, કેમ કે જ્યાં જ્યાં શરીરની ગતિ ત્યાં ત્યાં તે જીવ, જ્યાં જ્યાં જીવની ગતિ ત્યાં ત્યાં તે શરીર છે ને. હાલવું ચાલવું, દુકાને જાય એમાં શરીર એકનું જાય ને જીવ ઘરે રહીએ, કે જીવ દુકાને જાય ને શરીર ઘરે રહીએ, એમ તો બનતું નથી. તો એને બંધન કહેવાય જે આ દેહમાં આત્મા બંધાયેલો છે, કેમ કે એ ચોક્કસ પ્રકારનો સંબંધ છે, વિશિષ્ટતર સંબંધ છે. એમ કર્મના પરમાણુઓ પણ જેટલા રાગના નિમિત્તે એક ક્ષેત્રાવગા પણ સંબંધ પામ્યા છે એ પણ સાથે ને સાથે રહે છે. એની મુદત હોય ત્યાં સુધી પછી એને રાખવા માંગે તો રહે નહી. એટલે એનું એકત્રું થઈ ગયું નથી. એક ક્ષેત્રાવગા હોવા છતાં પોતાનું સ્વરૂપ છોડ્યું છે કોઈએ, અને બંને એક ત્યાં છે એમ નથી. આ જીવ અને શરીર સ્થૂળ દ્રષ્ટાંત છે ને, એ તો આ શરીરની સાથે જે જીવ છે સંયોગ રૂપે, એ જીવનું સ્વરૂપ મટીને શરીર રૂપ થયો નથી જીવ, અને શરીર પૂતગળનું સ્વરૂપ છોડીને જીવ રૂપ થયો નથી. જીવનું શરીર કહેવામાં આવે તો પણ એ કહેવા માત્ર છે. જીવનો સંયોગ જઈને શરીર જીવતું છે, અને સંયોગ નહીં જોતા એ શરીર મળતું છે એમ વ્યવહાર કરાય છે. ફક્ત વસ્તુતા એ જીવ પૂતગળ કોઈ પણ એક ક્ષેત્રાવગા રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતા નથી. અને એક પરમાણુ પણ જો પોતાનું સ્વરૂપ છોડે તો ક્રમે કરીને આખા વિશ્વના પરમાણુઓ પોતાનું સ્વરૂપ છોડે, પણ એવું તો કોઈ દિવસ બનતું નથી. આ પ્રલય કહે છે ત્યારે તો બનતું હશે ને, એવો પ્રલય પ્રલય થતો નથી. એવો પ્રલય થતો નથી કે જગત શૂન્ય થાય અને વળી શૂન્યમાંથી પાછું કોઈ ઈશ્વર સર્જન કરે, એવું કદી બનતું નથી. અનંતા જીવો અનંતા અનંત પૂતગળ પરમાણુઓ વિશ્વમાં અનાદિ અનંત શાશ્વત રહે છે. કોઈનો પણ નાશ થતો, એક જીવનો પણ નાશ થતો નથી, એક પૂતગળ પરમાણુનો પણ નાશ થતો નથી. એક જીવ નવો ઉપજતો નથી કે એક પૂતગળ પરમાણુ નવો બનાવી શકાતો નથી. એ વસ્તુ સ્થિતિ છે. અહીંયા પરસ્પર ઉપરી બંધ થયો છે, અર્થાત જીવ અને કર્મ પૂતગળ એકબીજાને પરિણામમાં નિમિત્ત માત્ર થાય એવો ખાસ પ્રકારનો જે તેમનો એક ક્ષેત્રાવગા સંબંધ, એ જીવ પૂતગળાત્મક બંધ છે. જીવ અને કર્મ પૂતગળ એકબીજાને પરિણામમાં નિમિત્ત માત્ર થાય. જ્યારે જીવ રાગ કરે ત્યારે નવા કર્મનો સંબંધ થાય. એક એક સંબંધ થયેલા કર્મનો વિપાક આવે ત્યારે એના નિમિત્તે ફરી જીવને રાગ થાય. એમ એકબીજાના પરિણામમાં આપસમાં નિમિત્ત માત્ર થાય એમ છે. એવો જે ખાસ પ્રકારનો અથવા એમના એક ક્ષેત્રાવગે રહેવાનો જે પર્યાય, એવો જે ખાસ પ્રકારનો તેમનો એક ક્ષેત્રાવગા સંબંધ, તેને જીવ પૂતગળાત્મક બંધ કહેવામાં આવે છે. એ પરસ્પરનો બંધ છે. કોણે કોને પકડ્યા છે એ પ્રશ્ન અહીંયા છે નહીં. નથી તો જીવે કર્મને પકડી રાખ્યા કે નથી કર્મે જીવને પકડી રાખ્યો, એ એક ક્ષેત્રાવગા સાથે રહ્યા છે બસ એટલી વાત છે. કેટલી મુદત સુધી, અમુક કાળ પર્યંત, એને કાંઈ સંયોગ સંબંધ પણ રહેતો નથી. એ બંધના ત્રણ પ્રકાર આગાથામાં કયા? એના ઉપર સંસ્કૃત ટીકા. એવમ ભાવ બંધ કથન મુખ્યતયા ગાથાદ્વયે ન દ્વિતીય સ્થળમ ગતમ. એ રીતે ભાવ બંધના કથનની મુખ્યતાથી બે ગાથા દ્વારા બીજું સ્થળ ગયું. આ 176 સ્થિતિમાં ત્રીજા સ્થળની શરૂઆત થાય છે. અથો પૂર્વ નવતર પૂતગળ દ્રવ્ય કર્મણો હો પરસ્પર બંધો જીવસ્યતુ રાગાદિ ભાવેન સહ બંધો જીવસ્યેવ નવતર દ્રવ્ય કર્મણા સહ ચોઈતિ ત્રિવિધ બંધ સ્વરૂપમ પ્રજ્ઞાપયતિ. ત્રણ પ્રકારના બંધ કહે છે. આ નવા જૂના કર્મ બંધાયેલા હોય ને નવા કર્મ આવે, આખું કારમણ વર્ગણાનો સ્કંધ સાથે રહે છે ને, એ પરસ્પરનો પૂતગળ બંધ છે. આપસનો એ પૂતગળ બંધ છે. પૂર્વ નવતર પૂતગળ દ્રવ્ય કર્મણો હો પરસ્પર બંધો. પૂતગળ પહેલાના અને પછીના, નવતર એટલે નવા, પૂર્વના એટલે જૂના, જૂના અને નવા પૂતગળ કર્મણોનો પરસ્પર પૂતગળ કર્મોનો આપસમાં જે સંબંધ, એને પૂતગલ કર્મ નો, કેવળ પૂતગલ નો બંધ કહેવામાં આવે છે ને. આ જૂના પીડ્યા છે, નવા આવે છે રાગાજી ના નિમિત્તે. ત્યાં એ બધો જથ્થો એક સાથે રહે છે કર્મનો, એને કેવળ પૂતગળ કર્મનો, પૂતગળનો બંધ કહેવામાં આવે છે. આ એક સાથે જથ્થામાં રહેલા છે બધે. ના ના, એ પ્રકૃતિ છે, એ પ્રકૃતિ જુદી જુદી વહેંચાય છે. બાકી તો જેટલું આત્માનું ક્ષેત્ર છે એમાં બધે કર્મ આથરવી જાય છે, બધે પૂરા ક્ષેત્રમાં. એક એક પ્રદેશ છે, એક પ્રદેશ લેવામાં આવે આત્માનો, તો એક એક પ્રદેશે અનંત કર્મની વર્ગણા, અનંત કર્મોનો જથ્થો રહેલો છે સર્વ પ્રદેશે એવી રીતે. એટલે શું પણ જથ્થો નો જથ્થો એ છે, પ્રકૃતિમાં વર્ગીકરણ થાય છે. જે વર્ગીકરણ છે તો એના પ્રકૃતિ સ્વભાવનું છે, બાકી તો એ આઠે કર્મ બધા ક્ષેત્રે. એટલે શું પણ પડેલા છે અને નવા આવે છે એ થઈ જાય છે. એમાં શું છે કે આ શરીર છે એટલું આત્માના પ્રદેશોનું ક્ષેત્ર છે, બરાબર છે. હવે આ ક્ષેત્રમાં એક કારમણ વર્ગણા પણ, જે નહીં જોડાયેલી એવી કારમણ વર્ગણા પણ રહેલી છે, આખા લોકમાં વ્યાપક છે. આ ક્ષેત્ર છે એટલા ક્ષેત્રમાં જે કર્મનો સંબંધ છે એ તો એ શરીર જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં જાય છે, પણ કારમણ વર્ગણા આ ક્ષેત્રમાં રહેલી છે. પછી આ ક્ષેત્રમાંથી અહીંયા જવાનું થાય ત્યારે એ કારમણ વર્ગણા સાથે આવતી નથી, જે છૂટી છે એ ત્યાંની કારમણ વર્ગણા એ ક્ષેત્રે હોય છે. હવે જ્યાં જીવને રાગ તો સંસદ નિરંતર થયા કરે છે, તો એ જે સંબંધ થાય છે જે ક્ષેત્રે આકાશમાં કારમણ વર્ગણા હોય તે ક્ષેત્રના સાથે સંબંધ થાય છે. પછી ક્યાંય બીજેથી આવે છે એને સંબંધ થાય છે એમ નથી. એટલે જે ક્ષેત્રે આકાશના ક્ષેત્રે જીવનું અસ્તિત્વ છે તે ક્ષેત્રમાં રહેલા જે છૂટા કારમણ વર્ગણાના પરમાણુઓ તે જીવના રાગાદી ભાવનું નિમિત્ત પામીને પ્રકૃતિ સ્વભાવ ગ્રહણ કરે છે, પ્રકૃતિ રૂપ. દર્શનાવરણી, જ્ઞાનાવરણી, આયુષ, નામ, વિધિભૂત આઠે પ્રકારની પ્રકૃતિ પ્રકૃતિના સ્વભાવે પ્રણમીને પ્રકૃતિ રૂપ થઈને એ જે જૂના કર્મો સંબંધ પામેલા છે એની સાથે સંબંધ પામી જાય છે. ત્યાં ને ત્યાં રહેલા સંબંધ પામી જાય છે, બીજેથી ખેંચાઈને આવીને પામે છે એમ નથી, ત્યાં ને ત્યાં રહેલા સંબંધ. અને એ સંબંધ પામી જાય છે પછી એ સાથે ને સાથે રહે છે જેની મુદત હોય ત્યાં સુધી. જ્યાં જ્યાં જીવની ગતિ થાય જે જે ક્ષેત્રે ત્યાં ત્યાં જે રહે છે એમ. પણ આ તો શું કહ્યું કે એવું કર્મનું ને કર્મનું જે બંધન તેને પૂતગળ કર્મનો બંધ, કેવળ પૂતગળ કર્મનો બંધ કહેવામાં, કેવળ પૂતગળનો બંધ કહેવામાં આવે છે. એ એક બંધ છે, બંધનો એક પ્રકાર છે. જીવસ્ય તુ રાગાદી ભાવે નો સહબંધો, અને જીવને રાગ સાથે જે સ્કંદ હોય છે, હા ભરત સ્કંદ હોય છે, પણ એ જૂના સ્કંદ ને નવા સ્કંદ એ ભેગા થઈ જાય છે. પરમાણુ કહો કે સ્કંદ, પણ એ જૂના ને નવા ભેગા થઈ જાય છે, સંબંધ પામી જાય છે. એ છૂટા છૂટા નથી, પણ એ સ્કંદ રૂપે જ આખી વર્ગણા હોય છે, વર્ગણા જ હોય છે. વર્ગણા એટલે સ્કંદ રૂપ હોય છે, પણ એ એમાં પ્રકૃતિ ત્યારે નથી હોતી, એ કર્મ સામાન્ય પણ એમાં હોય છે. બેના તફાવતમાં બંધન તો બેનો તફાવત હોય તો જ થાય, પૂતગળ પૂતગળ ને બંધ થાય બેનો તફાવત હોય તો બંધ થાય, નહીંતર પૂતગળ પૂતગળ નો સંબંધ થાય નહીં. એ તો જે બે ના તફાવત વાળા હોય એ જ ત્યાં બંધન થાય, પડ્યા છે તો અનંતા. આ ક્ષેત્રે અત્યારે અનંતા છે, અનંતા છે, એમાંથી કેટલાક જ બંધાય છે, બાકીના નથી બંધાતા. એનું શું કારણ? કે જેટલા અહીંયા સ્પર્શ વિશેષ ને યોગ્ય છે એટલા બંધાય છે. એમાંય તો જેટલા જે પ્રકૃતિને ધારણ કરવાની પર્યાયના પરિપાક વાળા છે તેટલા જ બંધાય છે. એમાંય તો જેને જે પ્રકૃતિનો પરિપાક છે તે જ પ્રકૃતિ રૂપે તે પરિણમે છે. બધા એક પ્રકૃતિએ પરિણમતા નથી, આઠે વિભાગ થઈ જાય છે ને, ઓટોમેટિક છે. માણસ આહાર ખાય છે તો આહાર ખાય છે, દાળ ભાત શાક રોટલા દૂધ ચોખા ખાય છે ને સામાન્ય, તો એ તો જે છે એ એક જ પ્રકાર છે. જેટલો એને ખોરાક ખાધો, 200 ગ્રામ 400 ગ્રામ 500 ગ્રામ નો ખોરાક ખાધો એક માણસે, તો એને જે ખાધું તે ખાધું. એમાં એવું નથી કે દાળ નો લોહી થાય અને રોટલા ના હાડકા થાય, એવું કઈ નથી. એ બધા પરમાણુ હોય તો એક લોંડો થઈ જાય છે, એક મિક્સ મિશ્ર થઈ જાય છે. એમાંથી રોટલાના જુદા રહીને હાડકા રૂપે થાય અને દાળના જુદા રહીને લોહી રૂપે થાય, એમ બનતું નથી. હા બસ, દરેકની પોતપોતાની યોગ્યતા અનુસાર સૌ પરણમી જાય છે. એમાં એક જ રોટલામાંથી લોહી પણ થાય ને એ જ રોટલાના પ્રમાણમાંથી હાડકું પણ થાય ને એ જ રોટલાના પ્રમાણમાંથી માંસ પણ થાય, કફ પણ થાય, વિષ્ઠા પણ થાય. એક જ રોટલાના પ્રમાણમાંથી બધા જ પ્રકાર થાય. હવે જાત બાજરાની એક છે અને એના પરિણામ 8 જાતના કેમ થાય 7 જાતના? કે કુદરતી પરમાણુઓ જે કાળે પરિણામમાં યોગ્ય હોય છે તે કાળે સ્વતંત્રપણે પોતાના ધર્મને અનુસાર એ પરિણમે છે. એમાં કોઈનું કરતા હરતા પણ કોઈનો હસ્તક્ષેપ એમાં લાગુ કરી શકાતો એવું એનું સ્વતંત્ર વસ્તુનું સ્વરૂપ છે. આમ ડાક્ટરો એમ કે છે લોહી બનાવી શકાતું નથી, લોહી છે એ બનાવી શકાતું નથી, કોઈ ચીજ બનાવી શકાતી નથી એમ છે. ખરેખર એ જે બને છે એ બધું આપોઆપ બને છે, સ્વયં પૂદગળ પરિણમે છે. પણ નિમિત નૈમિતિક સંબંધ જોઈને વ્યવહાર કરાય છે કે આને આ બનાવ્યું અને આ બનાવી શકાયું ને આ બનાવી શકાતું નથી. એટલે શું પણ કરી શકાતી હોય તો કરે ને, એટલો સવાલ છે. તારે સંબંધ તેને માનવ કયો, એમાં તો બે પદાર્થો છે, બે જાતના પદાર્થો છે, તો બે ભેગા થઈને કામ કરે. દરેક પોતપોતાનું કામ કરે છે, પોતાની પર્યાય દરેક પરિણમે છે. વિકારી કેવો વિકારી, એમાં કોઈ જગતના કાર્યો કરે છે એવું છે. જીવસ્ય એવ નવતર દ્રવ્યકર્મણા સહચો ઇતિ ત્રિવિધ બંધ સ્વરૂપમ પ્રજ્ઞાપયતિ. એટલે આ ગાથામાં એ 3 બંધનું સ્વરૂપ કરે છે કે જીવનો નવા કર્મ સાથેનો સંબંધ, એ રીતે ત્રીજા પ્રકારનો એમ 3 પ્રકારના બંધ સ્વરૂપનું અહીંયા પ્રજ્ઞાપન કરવામાં આવે છે, એટલે પ્રતિપાદન કરવામાં આવે છે. ફાસેહી ઉગલાણમ બંધો, સ્પર્શેહી ઉદગલાનામ બંધ, સ્પર્શથી ઉદગળોનો બંધ થાય છે. સ્પર્શે એટલે સ્પર્શોથી, એટલે ખાસ પ્રકારના સ્પર્શ પર્યાયો દ્વારા ઉદગળ કર્મનો સંબંધ થાય છે. ઉદગળ કર્મનો એટલે ઉદગળ કર્મો આપસમાં બંધાય છે. પૂર્વ નવતર ઉદગળ કર્મનો, પૂર્વ નવતર પૂદગલ કર્મણો જીવગત રાગાદી ભાવ નિમિત્તે સ્વકીય સ્નિગ્ધ વૃક્ષ ઉપાદાન કારણે પરસ્પર સ્પર્શ સંયોગે સૌ બંધ સ પૂદગલ બંધ. હવે પૂદગલ બંધની વિશેષ વ્યાખ્યા કરે છે. સ્પર્શોથી પૂદગળોનો બંધ થાય છે તો એટલે શું કે પૂર્વ નવતર ઉદગળ દ્રવ્ય કર્મણો, જૂના અને નવા, પૂર્વ એટલે જૂના, જૂના અને નવા ઉદ્ગળ કર્મો વચ્ચે જીવગત રાગાદિ ભાવ નિમિત્તે, જીવગત એટલે જીવમાં થતા જે રાગાદિ પરિણામ એના નિમિત્તથી સ્વકીય સ્નિગ્ધ વૃક્ષ ઉપાદાન કારણત્વ, એને ઓલું નિમિત્ત છે, ઉપાદાનમાં પોતાના ચિકાશ અને લુખાશરૂપ ઉપાદાન કારણથી, કેમકે જીવે તો રાગ કર્યો એ નિમિત્ત થયું, અને જીવ કર્મોમાં તે કાળે ચિકાશ લુખાશ થવાયું પરિણમવાયું છે એ જ કર્મો સંબંધ પામે છે, બાકીનો જે કારણ વૃગણાનો જથ્થો છે એ તે ક્ષેત્રે હોવા છતાં એમાં કાંઈ ફેરફાર થતો નથી. જો નિમિત્ત કરતું હોય તો તે ક્ષેત્રે રહેલા બધા કર્મો ઉપર અસર થવી જોઈએ. જીવના રાગનું નિમિત્ત એટલે કે એની અસર એના ઉપર થતી હોય તો બધા આખા જેટલો જથ્થો છે કર્મણ વર્ગણાનો એ બધા ઉપર અસર થવી જોઈએ. પણ જેમાં ઉપાદાન શક્તિ તે કાળે ક્ષણિક ઉપાદાન તૈયાર છે તે જ સમયમાં એટલા જ સ્વકીય એટલે પોતાના જ તેટલા જ પોતાના ઉપાદાન કારણથી જે કર્મો છે તે પરસ્પર સ્પર્શ સંયોગને એ જૂના કર્મ સાથે સંબંધ પામી જાય છે, બંધનરૂપ થઈ જાય છે. મિત્ર હતા તો ત્યાં ને ત્યાં જે ક્ષેત્રે જૂના હતા તે જ ક્ષેત્રે વાતાવરણમાં રહેલા પૂતગળના કર્મ પરમાણુ કારમણ વર્ગણાના પરમાણુ હતા, પણ છતાં બંને વચ્ચે સંબંધ છે નહીં, બંધન નથી. આયા જીવના રાગનું નિમિત્ત થયું, કેટલાક તે સમયની ઉપાદાનના ક્ષણિક પરિણમનમાં આવ્યા અને તેટલા એ જૂના સાથે નવા સંબંધ પામ્યા, બસ બાકીના ત્યાં ને ત્યાં રહી ગયા. એવું જે બંધ તેને પૂતગળ બંધ કહેવામાં આવે છે, કર્મનો આપસમાં બંધ છે. જીવસ્વ રાગમાદિ, જીવસ્ય રાગાદિભી, જીવનો રાગાદિ સાથે બંધ છે. લીધું ને સ્પર્શ એ પૂતગલા નામ બંધ, જીવસ્ય રાગાદિભી, રાગ દ્વારા જીવને બંધન છે. કેવી રીતે? કે નિરૂપરાગ પરમ ચૈતન્ય રૂપ નિજાત્મ તત્વ ભાવના ચિતસ્ય જીવસ્ય યદ રાગાદિ ભી સ્વપરિણમનમ સ જીવ બંધ ઇતિ એમની વ્યાખ્યા કરી. કે જે નિરૂપરાગ છે, જે રાગથી રહિત છે, રાગરૂપ મલિનતા જેમાં નથી, એવું જે પરમ ચૈતન્ય રૂપ પરમોત્કૃષ્ટ ચૈતન્ય સ્વરૂપ જે નિજ આત્મતત્વ, તેની ભાવનાથી જે જીવ ચ્યુત છે, એટલે જીવને શ્રદ્ધાનમાં પોતાનું શ્રદ્ધાન નથી, પોતાનો સ્વીકાર નથી, જ્ઞાનમાં પોતાનું સ્વસંવેદન જ્ઞાનરૂપ વેદન નથી, અને આચરણમાં એ પોતાનામાં જ સ્થિર રહેતો નથી, અસ્થિર રહીને ચંચળ રહીને પર પદાર્થમાં ઉપયોગ જાય છે, એવી રીતે જે પોતાની ભાવનાથી ચ્યુત છે દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા, અને જે રાગાદિ ભી અને જે રાગ 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 દ્વારા જે પરિણમન છે, રાગ સાથેનું જે એનું પરિણમન છે તેને જીવ બંધ કહેવામાં આવે છે. એટલે એમ કહ્યું કે જીવ સ્વરૂપની ભાવનામાં હોય એટલે સ્વરૂપની ભાવનાથી ચ્યુત ન હોય ત્યારે એને રાગની ઉત્પત્તિ થતી નથી, એટલે રાગની સાથે એનો પટકવાપણું નથી, એનો ઉપયોગ રાગમાં નથી, પણ વિતરાગ પરમ ચૈતન્ય સ્વરૂપ જીવ સ્વરૂપ છે એમાં ઉપયોગ છે. એ જ ઉપયોગ ત્યાં નહીં રહેતા રાગાદિમાં એકાકાર થાય છે ત્યારે એને એનો ભાવ બંધ કહેવામાં આવે છે. ભાવે બંધ તેને ભાવ બંધ કહેવામાં આવે છે, અથવા ભાવનું બંધાઈ જવું, ભાવનું મુક્તપણે રહેવું નહીં, આકુલતા થાય છે ત્યારે. જ્યારે જીવને રાગ થાય છે પછી થોડો થાય કે ઘણો થાય, સૂક્ષ્મ થાય કે ઠૂળ થાય, અંતર્જલ્પ હોય કે બહિર્જલ્પ હોય, પણ જેટલા અંશે રાગની ઉત્પત્તિ વૈરાગની ઉત્પત્તિ એટલા અંશે એને આકુલતાનું બંધન છે, નિરાકુલતાનો સ્વતંત્રપણાનો ઉપાધિ રહીતપણાનો એને આનંદ નથી. ઉપાધિ છે ને એ ઉપાધિમાં એ બંધાયેલો છે, એમાં એને દુઃખ છે. આકુલતા છે એટલે એને દુઃખ છે. એ નહેર કરતો ને હસતો દેખાતો હોય તો પણ એમ છે, કેમ કે એ સુખનું સ્વરૂપ જુદું છે. આમ ઉપર ઉપરથી બીજા કોઈ જુએ કાં તો સુખી દેખાય છે, બહુ પ્રસન્નચિત્ત દેખાય છે, ખુશખુશાલ દેખાય છે, પણ આ તો એને દુઃખ કહેવામાં આવે છે. જો કોઈ વિચક્ષણ હોય તો એના ઉપરથી એમ સમજે કે આવા સુખને પણ જો દુઃખ કહેવાતું હોય તો ખરેખર સુખ છે કેવું. બરાબર છે? કોઈ એમ કે આ અમારા બહુ કિંમતી હીરા છે, ત્યારે કોઈ એમ કે આ હીરાની કાંઈ કિંમત નથી, ખરા ખરેખર હીરા જોવા હોય તો આવો અમારા ભંડારમાં જોવા, તો એની સરખામણી થાય એવો વિષય છે. કે આ તો કાચના કટકા છે તમારી પાસે છે, એ કાચના કટકા છે. એમ જગતના કહેવાતા સુખને અને આત્મિક સુખને મોટો આતરો છે, એવો આતરો છે કે જે આત્માના સુખની અપેક્ષાએ આને દુઃખ કહેવામાં આવે છે. ઘડીભર જગતનો જીવ સ્વીકારવા તૈયાર થાય નહીં. અમારે આમ દામ થામ છે, લહેર પાણી છે, મજા કરીએ છીએ, કોઈ અમારે પ્રોબ્લેમ ને સમસ્યા નથી, હે, કોઈ ઉપાધિ અત્યારે નથી, કોઈ પ્રતિકૂળતા નથી, અને તમે એને દુઃખ કયો છો? એ પણ દુઃખ છે. એક સુખ એવી ચીજ છે આ, જે આત્માના સ્વભાવભૂત છે, એક એવી ચીજ છે કે જગતના કહેવાતા સુખ બધા ઇન્દ્રાદી સંપદા, અહીંયા તો શું છે એના પ્રમાણમાં કાંઈ છે નહીં, ઊંચામાં ઊંચું ગણે તો કાંઈ નથી. એવી દિવ્ય સંપત્તિનો સંયોગ જેને કહેવામાં આવે, એક સાથે હજારો શરીર કરી શકે એટલું તો એને વિકલ્પ ઉઠે કે 1000 શરીર કરવા છે, 1000 શરીર દેવો કરી શકે છે. અહીં તો અહીંયા પહોંચવું હોય ને બીજે પહોંચવું હોય તો દોડાદોડી કરવી પડે. મુંબઈએ રહેવું હોય ને અહીંયા રહેવું હોય તો શું થાય? બે ઠેકાણે રહેવું હોય તો ઈ નહીં થાય ભાઈ. ક્યાં તો તમે અહીંયા રહીએ, ક્યાં તો મુંબઈ. અરે 1000 ઠેકાણે રહીએ, 2 ઠેકાણે નહીં પણ 1000 ઠેકાણે. એનો રાગ એવો હોય અને એવા શરીર થઈ જાય, છતાં એ બધું એકાંતે દુઃખ છે, સુખની ગંધે એમાં એવું છે. જો કોઈ વિચક્ષણ હોય તો એ વિચારે ચડી જાય કે ઓહો આ તો શું કહેવા માંગે છે, કાંઈક આમાં કંઈક વિશેષ કહેવું છે, કાંઈક વિશેષ મહત્વની વાત છે, અને એનું રહસ્ય કાંઈ ઊંડું છે, એમાં ઊંડું ઉતરવું. એટલે તો રાગનો બંધ થાપવો છે તો આમ મસ્તી થાપતા જાય છે. કેમ કહેવું તો એ છે ને, આ બધું કહીને કહેવું છે કે આત્માનું જે સ્વરૂપ છે એ નિરૂપરાગ પરમ ચૈતન્ય રૂપ છે. એવું જે નિજાત્મ છે, નિજાત્મ સ્વરૂપ છે, પોતાનું જે આત્મ સ્વરૂપ છે, એની જે ભાવના, સ્વરૂપની જે ભાવના, સ્વભાવની જે ભાવના, નિરાકુર સુખ આનંદ અને જ્ઞાનની જે ભાવના, એને સ્વરૂપની ભાવના કહે છે. ભેદથી એને ગુણભેદ કહેવામાં આવે. એનાથી જે ચ્યુત છે તે રાગાદી સાથેનું બંધનરૂપ, પરાધીનતારૂપ, ઉપાધિરૂપ પરિણમન છે, એને જીવ બંધ કહેવામાં આવે છે. એ જીવનું બંધન છે, એની પોતાની સ્વતંત્રતા રાગના કાળમાં લૂંટાય છે એમ છે. અને મિથ્યાત્મના કાળમાં તો એ એક સમયની લક્ષણો છે. ઉત્તમ ભૂતો બંધો જીવ ઉજ્જવલ બંધ ઇતિ ત્રિવિધ બંધ લક્ષણ જ્ઞાતવ્યમ. બંધના આ પ્રકારે ત્રણ લક્ષણ જાણવા જોઈએ. જે અન્યોન્યનો જીવ ઉજ્જવલનો અવગાહને બંધન કયું છે એનો વિસ્તાર આ રીતે છે કે નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન રહીતત્વેના જીવને નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાનનું રહીતપણું છે અને એના સ્થાનમાં સિદ્ધરૂક્ષ રાગદ્વેષ પર જીવને રાગદ્વેષની જે વિકાસ પ્રકાશ છે એવો જીવ અને બંધ યોગ્ય એવા જે સ્નિગ્ધરૂક્ષ પરિણામ પરિણત પૂગળો એવો એ બંનેનો આપસમાં પરસ્પર જે ક્ષેત્ર અવગા સંબંધપણું છે એવા લક્ષણને જીવ પૂગળનો બંધ કહેવામાં આવે છે. એ પ્રકારે ત્રણ પ્રકારના બંધના લક્ષણ જાણવા જોઈએ. ત્રણ પ્રકારના બંધ છે અને ત્રણેયના લક્ષણ જુદા જુદા છે એમ જાણવું જોઈએ. એ રીતે 177 ગાથામાં એક ગાથામાં ત્રણ પ્રકારના બંધોનો પ્રકાર વર્ણવ્યો. 178 એનું મથાળું નીચે. હવે દ્રવ્ય બંધનો હેતુ ભાવબંધ છે એમ પ્રગટ કરે છે. દ્રવ્યબંધનું કારણ એટલે નિમિત્ત ભાવબંધ છે એમ કહેવામાં આવે છે. સ્વપદેશો અપવા જીવાત્મા સ્વપ્રદેશ છે, તે આત્મા સ્વપ્રદેશ છે એટલે આત્મા છે, જીવ છે તે સ્વપ્રદેશ છે એટલે એને ક્ષેત્રનો વિસ્તાર છે એને સ્વપ્રદેશ કહેવામાં આવે છે. ક્ષેત્ર વિસ્તારને સ્વપ્રદેશ પણ કહેવામાં આવે છે. એક પરમાણુને અને કાળાણુને પ્રદેશ વિસ્તાર નહીં હોવાથી એને તે અપેક્ષાએ અપ્રદેશ પણ કહેવામાં આવે છે. અપ્રદેશ એટલે પ્રદેશ એમ નહીં પણ પ્રદેશ વિસ્તાર નહીં એટલું કેમ છે. એ પ્રદેશોમાં એટલે એના ક્ષેત્રમાં જીવના ક્ષેત્રમાં ઉદ્ગળ સમૂહ પ્રવેશે છે. ઠીક, જીવના ક્ષેત્રમાં પૂદગળ સમૂહો પ્રવેશે છે. ભાષા એમ કરાય છે કે એ ઉદગળો પૂદગળ પ્રમાણુઓ કર્મના જથ્થાઓ કંદો એ કાંઈ જીવરૂપ થતા નથી. એ ક્ષેત્ર આવતા આવે છે એને પ્રવેશે છે એમ કહેવામાં આવે છે. શરીરમાં જીવનો પ્રવેશ છે કે નહીં એમ કહેવાય કે શરીરની અંદર જીવ રહેલો છે. આ શરીરમાં અત્યારે જીવ રહ્યો છે પછી આયુષ પૂરું થાય ત્યારે એમ કહેવાય કે આ શરીરમાં જીવ રહ્યો નથી એમ કહેવાય છે કે ક્ષેત્રથી જુદા પડ્યા ત્યારે. તો આ શરીરમાં જે જીવ રહ્યો છે એટલે શું કે શરીર રૂપે જીવ થયો છે એમ નથી, એ ક્ષેત્ર રહ્યા છે અને શરીરમાં રહ્યો છે એમ કહેવામાં આવે છે. એમ એ ક્ષેત્ર આવગા પૂદગળના પ્રમાણો કર્મના જથ્થાઓ સ્કંદો આવે છે અને એ પ્રવેશ કરે છે જીવમાં એમ કહેવામાં આવે છે. પણ જીવના પ્રદેશમાં ક્યાંય એવું પોલાણ નથી, ખાલી જગ્યા નથી, ત્યાં કર્મના પ્રમાણો આવીને બેસી જાય અને બંધાયેલા રહે થશે નહીં એવું કાંઈ છે નહીં. એ તો એકબીજા એકબીજાને ક્ષેત્રમાં રહેવામાં વિરોધ કરતા નથી અને સાથે રહી શકે છે, એ ક્ષેત્ર સાથે રહી શકે છે એને અવગાહન કહેવામાં આવે છે. અહીંયા આકાશ છે, આકાશ છે ત્યાં આપણે છીએ તો આકાશ એક નક્કર ઘનદ્રવ છે. આકાશ એટલે ખાલી જગ્યા એમ નહીં, અવકાશ નહીં, આકાશ એક નક્કર ઘનદ્રવ છે જેમાં કાંઈ પોલાણ નથી છતાં છે દ્રવ્યો આકાશમાં રહેલા છે એમ કહેવામાં આવે. આકાશ મારેલા છે એટલે આકાશમાં પુરાણ છે ને ત્યાં રહ્યા છે, એવું કઈ છે? આખો લોક છે ત્યાં, આખા લોકના ક્ષેત્રમાં પણ આકાશ ઘનપણે રહેલું છે. એ 100 નો પોઈન્ટ મૂકીએ એટલું પણ પુરાણ આકાશમાં છે. પણ એ ક્ષેત્રમાં જ્યાં પદાર્થ છે તે જ ક્ષેત્રમાં બીજો પદાર્થ, તે જ ક્ષેત્રમાં છે પદાર્થ, છે દ્રવ્યો રહે છે, છતાં કોઈ કોઈનો સાથે રહેવામાં અથવા એ ક્ષેત્રમાં રહેવામાં વિરોધ કરતા નથી, એટલે એને અવગાહન એમ કહેવામાં આવે છે. પણ એ અવગાહન તો બધા આપે જ છે. તે આત્મા સ્વપ્રદેશ છે, એ પ્રદેશોમાં પૂદગળ સમૂહો પ્રવેશે છે, પ્રવેશે છે એટલે નવા સંબંધ પામે છે, એને પ્રવેશે છે એને નવો સંબંધ કહે છે. યથાયોગ્ય રહે છે એટલે જેની જેટલી સ્થિતિ બંધાય તેટલી સ્થિતિ પર્યંત એ સાથે રહે છે જીવની સાથે, અને સ્થિતિ પૂરું થતાં પાછા ચાલ્યા જાય છે એટલે ક્ષેત્રથી જુદા પડી જાય છે અને બંધાય છે. બંધાય છે એટલે એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહે છે એને બંધન કહેવામાં આવે છે. પરસ્પરના નિમિત્ત નૈમિત્તિક સંબંધને અહીંયા બંધન કહેવામાં આવ્યું છે. ભણવું જમવું એટલે શું કે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહ્યો નહીં, આ સીધી વાત છે. પછી ભલે ને એક ક્ષેત્ર રહેતો હોય તો એને કાંઈ લેવા દેવા નથી. જેમ નવા જે જૂના નવા જે પીડા છે એને બંધાયેલા નથી, એને એક ક્ષેત્ર છે તો શું સંબંધ છે? એમ એમ જ્યાં એની મુદત પૂરી થઈ તો એક ક્ષેત્રે રહ્યા તો એની સાથે કાંઈ સંબંધ છે નહીં. પણ જીવ એક ક્ષેત્ર છોડીને બીજા ક્ષેત્રે જાય, અહીંથી ઉઠીને બીજે જાય તો ઓલા પછી સાથે રહે ને એ ત્યારે ત્યારે એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટી ગયો. જ્યાં વિપાક આવ્યો એટલે ભલે ત્યાં એ સામાન્ય થઈ ગયા, પછી કર્મ સામાન્ય થયા, એ વિપાક આવી ગયો પ્રકૃતિનો, પછી એ કર્મ સામાન્ય થઈ ગયા. પછી કોઈ પણ ક્ષેત્ર રહે તો એને કોઈની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. પછી ત્યાં તો બીજા જીવો છે, જ્યાં આ જીવ છે ત્યાં બીજા જીવો પણ છે. પણ જે જીવની સાથે એના નિમિત્ત નૈમિત્તિક એના ભાવ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એ જીવ સાથે એ કર્મનો બંધન છે, સંબંધ છે એમ કહેવામાં આવે છે. ત્યાં બીજા જીવ પણ છે, અહીંયા એક જીવ છે એમ નથી. આ ક્ષેત્રે પણ બીજા અનંત જીવો રહેલા છે, પણ એ બધાના કારણ વર્ગના અને બધાના કર્મો જુદા જુદા, બધાના સંબંધો જુદા જુદા, કોઈને કોઈની સાથે લેવા દેવા. એવું છે, બહુ લાંબુ લાંબુ છે. ટીકા. આત્મા લોકાકાશ તુલ્ય અસંખ્ય પ્રદેશ વાળો હોવાથી સ્વપ્રદેશ છે. એને જો પ્રદેશનો વિસ્તાર કરવામાં આવે એટલે એક પ્રદેશ બીજા પ્રદેશને ન અવગાહે. અત્યારે તો શું છે, જે અત્યારનું ક્ષેત્ર છે 5 ફૂટનું 6 ફૂટનું અથવા એમાંથી કોઈ પણ, તો એની અંદર પણ ઘણા પ્રદેશો એકબીજામાં અવગાહન પામ્યા છે. કોઈ પ્રદેશ કોઈ પ્રદેશમાં અવગાહન ન પામે એવી રીતે જો એનો પ્રદેશ વિસ્તાર રહે તો 14 રાજ્યો 14 બ્રહ્માંડ આખામાં એ વ્યાપી જાય, એટલું એનું ક્ષેત્ર થાય છે. એના ઉપરથી તો આ સર્વવ્યાપક નીકળ્યું છે. પણ એ આખા એ આત્માનું, એક આત્માનું, અનંત આત્માનું બધાનો જ એ પ્રકાર છે. પણ કર્મવશાત એ ભિન્ન ભિન્ન આકારે જુદા જુદા આકારમાં સીમિત થઈને, એટલે ઓછા ક્ષેત્રને આકાશના રોકીને નાના કદમાં પોતાના ને પોતાના પ્રદેશો પરસ્પરમાં અવગાહન પામીને રહેલા છે. પણ ખરેખર આ આત્મા લોકાકાશ તુલ્ય, લોકના આકાશના આખા લોકાકાશના જેટલા પ્રદેશો છે એટલા અસંખ્ય પ્રદેશ વાળો હોવાથી સ્વપ્રદેશ છે. એક આકાશના પ્રદેશે એ જીવનો પ્રદેશ રહે તો લોકાકાશ તુલ્ય એના જેટલા, બરાબર ઓછા પણ નહીં અને વધારે પણ નહીં, એટલા પ્રદેશ વાળો હોવાથી, ક્ષેત્ર વિસ્તાર વાળો હોવાથી તે સ્વપ્રદેશ છે. એટલે ક્ષેત્ર વિસ્તાર સહિત છે. તેના એ પ્રદેશોમાં કાય વર્ગણા, વચન વર્ગણા અને મનોવર્ગણાના આલમન વાળો પરિસ્પંદ એટલે કંપ જે પ્રકારે થાય છે તે પ્રકારે કર્મ પુદગળના સમૂહો સ્વયમેવ પરિસ્પંદ વાળા વર્તતા થતા પ્રવેશે પણ શું કીધું, યોગ છે તે આશ્રવ નો નિમિત્ત છે. એટલે તો ત્રણ યોગ છે ત્યાં સુધી યોગાશ્રવ અરિયંત દેવ ને પણ ચાલુ છે, કર્મો નો આશ્રવ અરિયંત દેવ ને પણ ચાલુ છે. કેમ કે કાય વર્ગણા, વચન વર્ગણા અને મનોવર્ગણા ના આલંબન વાળો પરિસ્પંદ, આલંબન વાળો એટલે એના સંયોગ વાળો આત્માના પ્રદેશોનું જે કંપન થાય છે, પરિસ્પંદ એટલે કંપન, કંપન એટલે હલવું, ધ્રુજારી જેને કહે છે, એ કઈ રીતે ત્રણ યોગે થાય છે, એક શરીરના યોગે થાય છે, એક મનના યોગે થાય છે અને એક વચનના યોગે થાય છે, ત્રણ યોગે થાય છે. એવો જે એ પ્રદેશોમાં એટલે જીવના પ્રદેશોમાં, તેના એટલે જીવના એ પ્રદેશોમાં ક્ષેત્રમાં કાય વર્ગણા, વચન વર્ગણા અને મનોવર્ગણાના આલંબન વાળો એટલે કાયાના પરમાણુઓ, વચનના પરમાણુઓ અને મનના પરમાણુઓ તેની સાથે જે જીવનો સંયોગ સંબંધ જોડાણ છે એટલે એનું એને આલંબન છે. એ આલંબનથી જે કંપન થાય છે અને જે પ્રકારે કંપન થાય છે એના અસંખ્ય પ્રકાર છે કંપન થવાના. જે પ્રકારે કંપન થાય છે તે પ્રકારે કર્મ પુદગળના સમૂહો સ્વયમેવ પરિસ્પંદ વાળા વર્તતા થતા આ નિમિત્ત છે. ફક્ત ત્રણ યોગનું કંપન છે તે નિમિત્ત છે. ઉપાદાનમાં કર્મ પુદગળના સમૂહો સ્વયમેવ પરિસ્પંદ વાળા વર્તતા થતા જે કાર્મણ વર્ગણામાં જે જથ્થો રહ્યો છે એમાંથી જે યોગ્યતા વાળા થયા છે જેનો તે સમયે પરિણમવાનો પ્રકાર છે તે પોતે સ્વયમેવ પોતાના ઉપાદાનથી કંપના પરિસ્થન વાળા વર્તા થકા એમાં પણ કંપાયમાન થાય છે. સામે સામું વાઇબ્રેશન એકબીજાનું સામે સામું છે એમ કે જીવના પ્રદેશોનું કંપન છે, સામે કર્મના ઉદ્ગળ પરમાણુઓનું તેને યોગ્ય હોય એવા, આ કંપનને યોગ્ય હોય નિમિત્તપણે એવા, એવું જેનું ઉપાદાન છે એવા એવા થાય. ડિગ્રી ટુ ડિગ્રી એનું કારણ છે કે એમાં જેટલાની યોગ્યતા છે એટલા જ ત્યાં કંપાયમનપણાને પામે છે, બીજા અનંતતા રહ્યા હોવા છતાં બધા પરિસ્પનપણાને પામતા નથી, તો એની એટલી યોગ્યતા છે. હા, જીવમાં બધા પ્રદેશો કંપન પામે છે પણ ત્રણ યોગના નિમિત્તે મન, વચન અને કાયા. કોઈ વાર શું છે કે કાયાનું પરિસ્પંદન ઓછું હોય અને મનનું પરિસ્પંદન વધારે હોય, કોઈ વખત વચનનું પરિસ્પંદન વધારે હોય અને કાયાનું ઓછું હોય, કોઈ વખત કાયાનું હોય અને વચનનું ન હોય, એમ એ રીતે સ્વતંત્ર છે. એમ ત્રણ ભેદ પડે છે ને એટલે બીજા છે. એ સ્વયમેવ પરિસ્પંદ વાળા વર્તતા થતા પ્રવેશે પણ છે, પ્રવેશે છે એટલે નવો સંબંધ કરે છે, રહે પણ છે અમુક મુદત પર્યંત સાથે પણ રહે છે, ચાલ્યા પણ જાય છે. અને જો જીવને મોહ રાગ દ્વેષ રૂપ ભાવ હોય તો બંધાય પણ છે. એટલે શું કે ભગવાન કેવળી ભગવાનને આશ્રવ છે, પ્રવેશ છે, એક સમય પૂરતું રહેવું છે, ચાલ્યું જવું છે, પણ મોહ રાગ દ્વેષ નહીં હોવાથી બંધન નથી એમ લીધો. એટલો ભેદ પાડી દીધો. એટલે જગતના બધા જીવોને લઈ લીધા, જેટલા દેહવાળા જીવો છે, સામાન્ય સંસારી પ્રાણીથી માંડીને અરિયંત પર્યંતના જેટલા કોઈ જીવો છે વિશ્વમાં, દેહ સહિત, દેહના સંયોગ સહિત, મન વચન કાયાના સંયોગ સહિત, તેમને એ નવા કર્મ પુદગુળોનો પ્રવેશ છે, રહેવું છે, જાવું છે અને રાગ દ્વેષ હોય તો બંધાવવું છે. રાગ દ્વેષ હોય તો એની સ્થિતિ પડે છે, અનુભાગ પડે છે, પણ અરિંદ ભગવાનને રાગ દ્વેષ નહીં હોવાથી એને સ્થિતિ અનુભાગ પડતા નથી. એક જ સમયમાં પ્રવેશવું, રહેવું અને જાવું બધું એક સમયમાંથી જાય છે એટલે એને બંધન નથી એમ કહેવામાં આવે છે. માટે નક્કી થાય છે કે દ્રવ્યબંધનો હેતુ ભાવબંધ છે. ભાવબંધ એટલે જીવના રાગ દ્વેષના પરિણામ, એને ભાવબંધ કયો. જો દ્રવ્યબંધ ક્યારે થાય કે ભાવબંધ હોય તો અરિયંત ભગવાનને યોગનું પરિસ્પંદન છે એટલે નવા કર્મ પ્રવેશમાંનું નિમિત્ત છે, પણ ભાવબંધ નથી એટલે દ્રવ્યબંધ છે નહીં, કેમ કે દ્રવ્યબંધનું નિમિત્ત ફક્ત ભાવબંધ જ છે, એ સિવાય છે નહીં. નવા કર્મ પ્રવેશે તો એની કાંઈ તકલીફ નથી, પણ પોતે જો રાગ કરે તો એ પોતાને તકલીફ છે, એને લઈને નવો દ્રવ્યબંધન એને થાય છે. કંપની દોષ છે, દોષનું ફળ અસિદ્ધ દશા છે. શું અસિદ્ધ દશા છે? ત્યાં દોષનું ફળ ત્યાં સિદ્ધ દશા નથી, અસિદ્ધ કોનું છે તે દોષનું ફળ છે. એકસો ને 78 પૂરું થયું, એના ઉપર સંસ્કૃત ટીકા. અથો બંધો જીવસ્થ રાગમાં આદિ પૂર્વસૂત્રે યદુક્તમ તદેવ રાગત્વમ દ્રવ્યબંધસ્ય કારણમ ઇતિ વિશેષેણ સમર્થયતિ. છે ને, બંધો જીવસ્થ રાગમાં આદિ ક્યાંથી લીધું તો આગળ પૂર્વસૂત્ર લીધું છે. ખરેખર પૂગલ નું બંધન નથી, પણ જીવને ખરેખર રાગ નું બંધન છે. રાગ એ રોકાણો છે. મુનિ દશા અંગીકાર કરે છે ને ત્યારે એ કહે છે, એના પરિવાર એને એમ કે છે કે તમે ચાલ્યા જાઓ તો અમને તો ગમશે નહીં, કે ગમે એને, કેમ કે એને રાગ છે એટલે એને તો એ અણગમાનો વિષય છે. તો એ એમ કે છે કે હું મારા રાગે રોકાણો હતો, તમારા રાગે નહીં. તમે મારા પ્રત્યે રાગ કરતા હતા એટલે હું રોકાણો હતો, એમ હોય તો હજી પણ મારે રોકાવવું પડે, પણ મારા રાગે હું રોકાતો હતો. જીવ રાગે રોકાય છે. એ જે આગળ કહ્યું કે બંધો જીવસ રાગમાં આદિ, જીવને તો રાગનું બંધન છે, એવું જે પૂર્વ સૂત્રમાં કહ્યું તદેવ રાગત્વમ દ્રવ્યબંધસ્ય, તે જ રાગ જીવને દ્રવ્યબંધનનું કારણ છે એમ વિશેષપણે અહીંયા સમર્થન કરે છે. સમર્થયતિ, વિશેષપણે એનું સમર્થન કરે છે. સપદે સો સો અપવા, સ્વપ્રસિદ્ધાત્મા લોકાકાશ પ્રમિત અસંખ્ય પ્રદેશ પ્રદેશત્વાત તાવત સપ્રદેશ. પ્રથમ તો તે પ્રસિદ્ધાત્મા, તે આત્મા એટલે તે પ્રસિદ્ધાત્મા, જી જગતમાં આત્મા નામનો પદાર્થ પ્રસિદ્ધ છે. જે લોકો એકલા નાસ્તિકવાદી છે કે આત્મા જેવું કાંઈ છે નહીં એની વાત છે નહીં, પણ સામાન્યપણે આત્મા નામનો પદાર્થ પ્રસિદ્ધ છે વિશ્વમાં. એનો લોકાકાશ પ્રમાણ અસંખ્ય પ્રદેશ એવું એનો પ્રદેશ વિસ્તાર છે. વિશેષ લેશો એનો.